તારીખ 10/10/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 505-511 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 211
દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પાનું 213 વચનામૃત 504 544 ગયો 505 પુરુષાર્થ કે ધામ મેં પુરુષાર્થ જમ ગયા વહી પુરુષાર્થ હૈ આત્મા પુરુષાર્થ નું ધામ છે જેમ જ્ઞાન નું ધામ છે આનંદ નું ધામ છે એમ પુરુષાર્થ નું પણ ધામ છે આત્મા બસ પુરુષાર્થ એમાં ધામી ગયો આમ તો શું છે દરેક ગુણ સ્વરૂપમાં જ લીન થાય છે સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપમાં જ લીન થાય છે બધા ગુણોને ચારિત્રનું રૂપ છે બધા ગુણોને સ્વરૂપમાં લીન થવું એવું ચારિત્રનું રૂપ છે તો એક ગુણ ને અનંત ગુણ નું રૂપ એ વાત કરી છે વચનામૃત પ્રવચનોમાં એ વિશે જ્યાં જ્યાં આવ્યો છે ત્યાં બધા એ વાત કરી નાખી પર્યાયની યોગ્યતાનો ગર્ભિત યોગ્યતાનો વિષય એ ગુણ ને અનંત ગુણ નું રૂપ પ્રમાણની અપૂજ્યતા એ બધું વાત કરું છું પછી આ વાત છે જ્ઞાન લક્ષણ થી આત્મા ઓળખાય છે એ વાત કરી છે આવી નથી બેસ્ટ અસ્તિત્વ લક્ષણ લઈએ છીએ ઉપયોગ થી જુદો પડે છે એ નથી બેસતો મૂળ ચર્ચા થઈ છે એ વિષય ઉપર એટલે ખ્યાલ છે એ વિષય ઉપર ચર્ચા ઘણી થઈ છે એટલે ખ્યાલ છે ઘણા સિદ્ધાંતોમાં વાંધો છે પુરુષાર્થ કે ધામે પુરુષાર્થ જમ ગયા વહી પુરુષાર્થ હૈ પુરુષાર્થ નું નિશ્ચય સ્વરૂપ કહો કે પુરુષાર્થ નું એ પારમાર્થિક સ્વરૂપ કહો પછી 506 એમાં તો લાંબુ શું કે પછી એમાં કોઈ લાંબો વિષય ચાલે એવો નથી પ્રશ્ન છે કે આત્મા તો દેખતા નહીં તો પ્રત્યક્ષ કેસે હોય આત્મા દેખાતો નથી તો પછી પ્રત્યક્ષ કેમ થાય દેખાય દેખાતો નથી પછી પ્રત્યક્ષ કેવી રીતે કરવો કેમ થાય એનો અર્થ શું છે કે પ્રત્યક્ષ અમારે કેવી રીતે કરવો આ બહુ સારો બોલાયો છે કે જે આત્મા અવ્યક્ત છે સામર્થ રૂપ છે એને 49માં અવ્યક્ત કયો સમયસર 49માં તો પછી એને પ્રત્યક્ષ કેવી રીતે કરવો પ્રત્યક્ષ કેવી રીતે થાય આ મૂંઝવણનો વિષય છે ઉત્તર આપે પરિણામ તો દીખતા હે ને જો આ ચેનલ બતાવે છે તો 3-4 બોલ ચેનલ ના આવ્યા છે એટલે પરિણામ થી વાત લેશે હે આગળ આવી ગયું છે આપણે પરિણામ તો દીખતા હે ને તો પરિણામ જિસમે સે આતા હૈ ઉસ અનંત પ્રત્યક્ષ ચીજ કો પહેલે અનુમાન કિયા જાતા હૈ ફિર વેદન સે પ્રત્યક્ષ કરના એ ખરેખર એમાં અનંતી પ્રત્યક્ષતા છે જે વેદનમાં અંશ પ્રત્યક્ષતા છે એ આવી ક્યાંથી એને તો વેદનમાં તો પરદ્રવ્યને વેદી શકાતું નથી પરદ્રવ્ય સાથે વેદનને સંબંધ નથી એટલે ત્યાં કોઈ નિમિત્ત નિમિત્તિક સંબંધ નથી વેદનને તો જે વેદન સહજ સ્વયં પ્રત્યક્ષ છે એ વેદન આવ્યો ક્યાંથી કે તો કે અંદર અનંત પ્રત્યક્ષ ચીજ પડી છે ને એમાંથી આવ્યો જો ઉસ અનંત પ્રત્યક્ષ ચીજ કા પહેલે અનુમાન કિયા જાતા હૈ ઓર ફિર વેદન સે પ્રત્યક્ષ એટલે અંશ પ્રત્યક્ષ ઉપરથી અનંત પ્રત્યક્ષતાનું અનુમાન લાગે છે અનુમાન એટલે કોરું અનુમાન નહીં તર્કથી વિકલ્પથી કલ્પનાથી અનુમાન નહીં પ્રત્યક્ષ અંશે લાગે છે કેવી રીતે, પરિણામ ઉપરથી દ્રવ્ય ઉપર જવું કેવી રીતે, પરિણામ ઉપરથી દ્રવ્ય ઉપર કેવી રીતે જવું અને દ્રવ્યને પ્રત્યક્ષ કેવી રીતે કરવું એ વિશે 506માં બહુ સુગમ કરીને ખોલી દીધો છે. વિધિનો વિષય તો બહુ જ સુંદર છે એ રીતે પ્રત્યક્ષ હું આવો છું ને એ સીધું પોતાને ગ્રહણ કરે છે ને. પ્રત્યક્ષતા વડે સ્વરૂપ ગ્રહણ છે. એમ આપણે કોઈ વાતમાં કોઈ ખોટી માથાકું દેખીતી વાત આમ છે ને, ચોખ્ખું દેખાય છે ને, કેટલી નિશંકતા આવે ને કેટલું જોર આવે, એવો એક આ પ્રત્યક્ષતાનો વિષય. પ્રત્યક્ષપણું જે આત્માને છે, જ્ઞાનનું જે પ્રત્યક્ષપણું વેદનમાં આત્માને છે, તે વિષય એકદમ નિશંકતાને એકદમ બળ ઉત્પન્ન કરે, પુરુષાર્થ ઉત્પન્ન કરે એવું કારણ છે. પુરુષાર્થનું મૂળ જો વિચારવામાં આવે તો માણસના સમસ્યા છે આમાં મુમુક્ષુ સમાજમાં, કે પુરુષાર્થ ઉપડતો નથી, પુરુષાર્થ ઉપડતો નથી, સમજાય છે પણ પુરુષાર્થ ઉપડતો નથી, આ તો એક સમસ્યા છે ને. તો કે પ્રત્યક્ષતાથી જ એ પુરુષાર્થની ઉગ્રતા આવે છે. જ્યાં સુધી પ્રત્યક્ષપણે વસ્તુ ગ્રહણ ન થાય, પ્રત્યક્ષતા દ્વારા પ્રત્યક્ષ વસ્તુનું પ્રત્યક્ષપણે ગ્રહણ ન થાય, ત્યાં સુધી જે જોર આવવું જોઈએ એ જાતનું જોર આવે. કૃત્રિમતા કર્યા કરે એ જુદી વાત છે. વિકલ્પમાં વિકલ્પનું જોર કરીને વિકલ્પમાં કૃત્રિમતા, વાણીમાં કૃત્રિમતા થાય એ પુરુષાર્થનું સ્વરૂપ નથી. એ પુરુષાર્થનું સ્વરૂપ જ નથી ખરેખર. એવા તો કરોડ ઉપાય કરો તો પણ એ યત્ન સાધ્ય નથી એમ લેવું. એવા તો કરોડ ઉપાયથી યત્ન સાધ્ય નથી. પ્રત્યક્ષ અંશથી પ્રત્યક્ષ કરવામાં આવે અનંત પ્રત્યક્ષ વસ્તુને, તો એ જે જોર આવે છે એ પુરુષાર્થની જાતનું છે, મૂળ વીર્ય ગુણની જાતનું જોર છે, અને એ જ જ્ઞાનીઓની પરિણમવાની વિધિ છે ખરેખર. બે ત્રણ જગ્યાએ આ વાતો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં બહુ સારી આવી છે. પછી હા એમ છે, આમ એમ જવાનો રસ્તો જો, જવું છે અંદરની ગુફામાં, પણ ગુફામાં જવાનો કોઈ રસ્તો જોઈએ ને છે એમ કે શું. કેમ કે વેદ્ય વેદક ભાવ છે ને એ એક જ પરિણામ છે. જે વેદક છે ભાવ, વેદન કરનારો તે જ વેદાય છે. જે વેદાવા યોગ્ય છે તે જ ભાવ તેનો વેદક છે. જ્યારે વેદ્ય વેદક ભાવમાં પોતે એક જ વેદ્ય વેદક ભાવમાં આવે છે ત્યારે બહિર્મુખતા કેવી રીતે રહે. જે વેદાને અહીંયા ચાલી રહ્યું છે એને જ હું વેદું છું, જે વેદન ચાલે છે એને જ હું વેદું છું, તો બહિર્મુખતા કેવી રીતે રહીએ મને. એટલે દિશાફેર કરવાનો આ એક બહુ ભલે થોડી સૂક્ષ્મ ટેકનિક છે પણ બહુ સારી ટેકનિક છે. હે થોડી સૂક્ષ્મ, કેમ કે દિશાફેર કરવું, વેદનને જ વેદવું, વેદનને જ વેદવું, વેદનને જ વેદવું, જરા સૂક્ષ્મ પડે એવો વિષય છે. પણ વિષય આ જ છે ને, આ જ પ્રકારને બીજી રીતે થઈ શકે એવું નથી. ગમે ત્યારે પણ આ કરે છે અને ચેનલ બીજી નથી કોઈ. સ્વરૂપ લક્ષે વેદાતા ભાવને વેદ્ય વેદકપણે અનુભવમાં લેવો, વેદનમાં લેવો, એનું નામ જ સ્વાનુભવ છે ને, એનું નામ સ્વસન્મુક્તા છે. અને એમાં પ્રત્યક્ષતા હોવાથી જોર આવ્યા વિના રે નહીં, જોર લાવવું ન પડે, જોર ઉગજી જાય, જોર આવ્યા વિના રે નહીં, બળ આવ્યા વિના રે. અનુભવ પ્રકાશમાં તો બહુ સારી વાતો છે. એ તો અનુભવનો બહુ સુંદર ગ્રંથ છે. જેને એટલા અનુભવના વિષય ઉપર વધારે મંથન કરવું હોય, કોન્સન્ટ્રેટ થવું હોય, એની પદ્ધતિને સમજવી હોય સારી રીતે પ્રેક્ટિકલ, એ ગ્રંથ તો બહુ સારો છે. 507 इसकी तो जरूरत है ना, उसकी तो जरूरत है ना, ऐसा भाव अज्ञानी को रहता है। परालंबी स्वभाव है ना, पराधीन दृष्टि से आदमी तो जरूर पड़े ने, आ तो जोई ने, पैसा तो जोई ने, शरीर तो हाजू हो तो बधुं ठीक है ने, पेट में खाडो न पड़ो तो बधुं हुजे आवी वातो, देखो मन में खाडो है आ वात क्यांथी हुजवानी हती। आ तो જોઈએ ને, આમ અનુકૂળતા તો જોઈએ ને, તો ઉપયોગ સ્થિર રહે ને, ઉપાધિ ન હોય તો ચિંતા ન થાય ને, ચિંતા ને ઉપાધિ આવી પડે તો ક્યાંથી આપણે આ બધું થાય, અને આ વિચારો આત્માના ક્યાંથી કરીએ? આ બધા બહાના જીવને અરુચિને કારણે, પોતાનું સ્વકાર્ય કરવાની અને સ્વભાવની અરુચિને કારણે આવા પ્રકાર ઉત્પન્ન થાય છે, એને કહે છે અરે ભૈયા મીઠાશ તે કહે છે, અરે ભૈયા પહેલે મેં અજરૂરિયાત વાળા હું, નિરાલંબી તત્વ છું, નિરપેક્ષ નિરાલંબ નિરપેક્ષ તત્વ છે મારું, પહેલા હું અજરૂરિયાત વાળો નિરાલંબી હું, એ તો નિર્ણય કરો, નિરાલંબ નિરપેક્ષ તત્વ અનંત કાળથી જીવતો રહેલો અને અનંત કાળથી જીવતો, અનંત કાળ પર્યંત જીવતો રહેવાનો, કોઈના વગર, કોઈના વગર જીવતો રહેવાનો, શું છે નિગોદમાં શું જરૂરિયાત છે? જીવતો રહે છે કે અનંત ભવોના આયુષ્ય બદલા બદલા જીવતો રહ્યો કે નહીં? નક્કોર કોરી નક્કોર ચીજ છે પછી, એમ કાંઈ એટલું ને એટલું અકબંધ સામર્થ્ય પડ્યું છે, એમાં કાંઈ ક્ષતિ નથી આવી, કોઈ ક્ષતિ નથી આવી, 100,000 વર્ષ કાદવમાં પડ્યું રહે, પાણીમાં પડ્યું રહે, કાટ ન ચડે, પાણીનો કાંટે ને ન ચડે, રૂઢાને હવા લાગે તો કાટ ખાવા માંડે, ભેજ હવાનો ભેજ લાગે તો કાટ ખાવા માંડે, અને આ 1,000 વર્ષ પાણીમાં રાખો સોનું સોનું રહેવાનું, એટલે ભાઈ પહેલા નિર્ણય તો કરો કે હું જરૂરિયાત વાળો છું, કોઈના કોઈની અપેક્ષા મને નથી, કોઈના આધારની મને જરૂર નથી, કોઈના ટીકાની મને જરૂર નથી, કોઈની મદદની મને જરૂર નથી, આ તો મારા શરીર સૌથી વધારે આધાર તો જીવ શરીરનો લે છે ને, પણ મોક્ષો એ તો ત્યાં સુધી એને વિચારી લેવું જોઈએ કે અત્યારે એને ખબર પડે કે આ નાટ તૂટે છે, કઈ વાંધો નહીં, હું મારા સ્વરૂપમાં સાવધાન છું, શરીરના અનેક વિયોગ થયા, એક વધારે થાય તો મને કઈ હાનિ નથી, નવા શરીર આવવાથી મને કોઈ વૃદ્ધિ નથી, હું એના વગર જીવનારો પદાર્થ, પછી તો નાની મોટી મુશ્કેલી ગૌણ થઈ જશે, જયારે માણસને શરીરની પણ પરવા નહીં રહે, પછી કોઈ બીજા પ્રતિકૂળ સંયોગોની પરવા કરીને એને દુઃખ થાય કે એને ભય થાય, એ વસ્તુ રહેવાની નથી, સંસાર ચક્રની ધરી છે, સંસાર ચક્રની એ ધરી છે, પરિપૂર્ણ છું, કોઈ ખામી નથી, જે કઈ જોઈએ તે બધું જ મારામાં ભર્યું છે, આ બેનશ્રીના વચનામૃતમાં આવે છે, આત્માને જે કઈ જોઈએ, આત્માને હો શરીર નહીં, આત્માને જે કોઈ જોઈએ તે બધું જ આત્મામાં ભર્યું છે, એવો એક કુદરતી સર્વાંગ સંપૂર્ણ પદાર્થ છે, એવો સર્વાંગ સંપૂર્ણ પદાર્થ હું છું, મારે કોઈની જરૂરત નથી, એની મસ્તી જુદી છે, 24મા વર્ષે કહ્યું કે જેને જૈનનું કેવળ જ્ઞાન જોતું નથી એને પરમેશ્વર બીજું શું આપવાનો હતો, શું એને આપીશ શું કે બીજા લોકો મોક્ષ મોક્ષ કર્યા કરે છે, કેવલ જે શબ્દ છે એનામાં, કેવલ જે શબ્દ છે એનામાં. જે ગ્રંથ ના હોય એનું પાછળ પરિશિષ્ટ લીધું છે, અહીંથી લીધું છે, અહીંથી છે, એ ગુરુ ગીતા નું છે. વૈષ્ણવ હવે આમાં શું છે કે ચીજ તો અહીંથી ત્યાં ગઈ છે, ત્યાંથી અહીં આવી છે, કોણ નક્કી કરશે? એ લોકોમાં છે ખરું ગ્રુપ ગ્રુપ ગીતા. આપણો કોઈ ગ્રંથનો આધાર છે નહીં, આપણા પુસ્તકોમાં છે, પણ ક્યાંથી છે? ઓરિજિનલ એ કાઢવું છે ને, મૂળ શાસ્ત્ર કયું અને કોની રચના, કયા આચારની રચના, એ કાઢવું જોઈએ ને. એ નથી મળતું એ લોકોના ગ્રંથમાં છે કે ગુરુ ગીતા. એટલે એમાં એ વિષય છે. હું શું કહેવા જતો કેવલ શબ્દ એમાં છે, એ ગુરુ ગીતામાં મોક્ષ ને કેવલ શબ્દ છે. કેવળ જ્ઞાન જે છે એ નથી ત્યાં, કેમ કે કેવળ જ્ઞાન ની લોકોને ખબર નથી. આમ ત્રિકાળ વેતા પણ માને છે, ત્રિકાળ વેતા કહે છે, પણ કેવળ જ્ઞાન નું જે આપણે ત્યાં સ્વરૂપ છે, સ્વરૂપ ભિન્નતાથી અધૂરું જાણે તો કહેવાય જ ને, અધૂરું જાણે તો ભૂલ થાય માણા ની, જે અધૂરો જાણકાર હોય તો ભૂલે કરે, તો પછી ભગવાન ની ભૂલ થાય ને એમ થઈ ગયું. અપૂર્ણતા કેવી રીતે સ્વીકારે? ભગવાન માનીને ભગવાનની અપૂર્ણતા તો એ લોકો સ્વીકારતા જ નથી, તો પરિપૂર્ણ પરમ પરિપૂર્ણ છે એમ જ માને. પૂર્ણમિદમ એ વેદાંતનું સૂત્ર છે, પૂર્ણમિદમ પૂર્ણમાદાય એમ કરીને એક શ્લોક છે. પાંડુરંગ શાસ્ત્રી ખાસ બોલાવે છે, હું શરૂઆતમાં પાંડુરંગમાં જતો હતો મુંબઈમાં 19-20 વર્ષ ઉંમર, પૂર્ણમિદમ પૂર્ણમાદાય એમ કરીને આખો શ્લોક છે, વેદાંત નો છે, ઉપનિષદ નો શ્લોક છે. ઉપનિષદ નો અર્થ પણ એ લોકો એવો કરે છે, ઉપ એટલે નજીક, ઉપ એટલે નજીક, અને ની એટલે આત્મા કે જ્ઞાન કે એવું કહેવાય, એની પાસે બેસું, આત્માની પાસે બેસું, એનું નામ ઉપનિષદ. એવો અર્થ કર્યો, અધ્યાત્મ અર્થ થાય આમાં ગુરુ ગીતામાં. એવો અર્થ થાય લોકો અધ્યાત્મના જે વક્તા હોય છે એ બહુ બરાબર અર્થ કરે છે એવા, પણ હારે હારે ઈશ્વર કરતા લેતા જાય, હારે હારે ઈશ્વર કરતા લેતા જાય. એ બે વચ્ચે શું વિરોધ છે એનો કાંઈ એ લોકો કરતા વિચાર ના કાંઈ નહીં, આગળ પડશે. એટલે સાંગોપાન છે એ બધી વાત ન મળે, પુરવાર વિરોધ ન આવે, વિરોધ આવે. અને મૂળમાં પાયાના સિદ્ધાંતોમાં ફેર છે એ વાત દીધી છે, અને વાતને બ્રહ્મમાં નાખી દીધી છે. અનેક પ્રકારના અભિપ્રાય, ભિન્ન ભિન્ન અભિપ્રાય વ્યક્ત કરીને વાતને બ્રહ્મમાં નાખી દીધી છે, એટલે શું કે કોઈ ચોક્કસ સ્વરૂપ એનું નક્કી ન થઈ શકે. બે ત્રણ બોલે વા સારા લીધા છે. પર પદાર્થ તો કુછ સંબંધ હૈ હી નહીં, એસા નિશ્ચય હો ગયા ફિર તો અપને મેં હી શોધ ચાલુ હોગી. શું કહે છે? પદાર્થ વ્યાપે ક્યાં સુધી? કે દ્રવ્ય ક્ષેત્ર કાને ભાવ, એનું ક્ષેત્ર અસ્તિત્વ ગુણની પર્યાય છે, ભાવ છે, નાનાદી ભાવ રાગાદી ભાવ છે એની પર્યાય છે. એને કાળ જો, પર્યાય ને કાળ છે, ભાવ એનો સ્વભાવ છે, દ્રવ ક્યાં સુધી વ્યાપે? પોતાની પર્યાયની સીમા સુધી વ્યાપે. વ્યાપે વ્યાપક ભાવે તો પોતાના પર્યાયની સીમા સુધી વ્યાપે છે. પર પદાર્થ થી તો કોઈ સંબંધ છે જ નહીં, પર પદાર્થ સાથે તો જીવને કોઈ સંબંધ છે જ નહીં. એસા નિશ્ચય હો ગયા, એવો જેને નિશ્ચય થઈ ગયો ફિર તો અપને મેં શોધ ચાલુ રહેગી. મારે મારી પર્યાય થી આગળ જવાનો પ્રશ્ન રહેતો નથી, પર પદાર્થ કોઈ સંબંધ નથી. મારી વ્યાપ્તિ મારી પર્યાયમાં સમાપ્ત થઈ જાય છે, પછી એને કઈ પોતાનું સ્વરૂપ શોધવાનું છે, એને ક્યાંય બહાર જવાનું રહેતું નથી. ક્યાંય મંદિરમાં, ક્યાંય શાસ્ત્રમાં, કોઈ જગ્યાએ બહાર એને પોતાનું શોધ કરવાની રહેતી નથી. સીમા થઈ ગઈ, શોધ કરવાની સીમા થઈ ગઈ. તારા ઘરમાં જ ગોતભાઈ, તારા ઘરની બહાર તારે જવાની જરૂર નથી, તારે મૂંઝાવાની જરૂર નથી. કેમ કે બહાર બહુ મોટી દુનિયા પડી છે, કોને ખબર ક્યાં જાય, ક્યાં જવું ને ક્યાં ન જવું, તો કે કઈ જવાની જરૂર નથી. તારા ઘરમાં તું છે. મોહી મેં મોહી સુદત ની કે બના સુદત ગાયું છે. શું છે કે પોતાનું વ્યાપવું, પોતાનું વ્યાપવું ક્યાં સુધી? પોતે વ્યાપક છે, વ્યાપનારો પોતે છે, ક્યાં સુધી વ્યાપે છે? તો કે પોતાની પર્યાયની સીમાથી બહાર વ્યાપતો નથી. જેમ કે જ્ઞાન કોઈ પદાર્થને જાણે ત્યારે ત્યાં નથી જતું. જ્ઞાન કોઈ દૂર ક્ષેત્ર વર્તી પદાર્થને જાણે ત્યારે જ્ઞાન ત્યાં જતું નથી. કેવળ જ્ઞાને જતું નથી, ચતુમસ્તનું જ્ઞાને જતું નથી, ઇન્દ્રિય જ્ઞાને જતું નથી. કહેવાય કે ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે, બહાર નથી જતું કઈ. તેમ એ પદાર્થ વ્યાપવા કઈ જ્ઞાનમાં આવતો નથી. અથવા સાકર છે એનું ગળ પણ કઈ જ્ઞાનમાં વ્યાપતું નથી. જ્ઞાન સાકરના ગળ પણ જતું નથી, જ્ઞાન જ્ઞાનમાં વ્યાપ છે. વ્યાપ વ્યાપકતા જો પકડાય વિધન પૂર્વક તો ભેદ જ્ઞાન નો પ્રયોગ બરાબર સફળ થાય. આ સિદ્ધિ વાત છે. નહીતર શું છે કે અધર અધર સમજણ મારી, હું પરથી ભિન્ન છું, દેહાદિથી ભિન્ન છું, રાગાદિથી ભિન્ન છું, પણ એ બધું અધર રહેશે. વ્યાપ વ્યાપક ભાવથી એનો પ્રયોગ આવે છે. ત્યાં સુધી પ્રયોગનો પ્રવેશ નથી. વ્યાપ વ્યાપકતા વગર પ્રયોગનો પ્રવેશ નથી. અને કર્તા કર્મધિકારમાં વ્યાપ વ્યાપક ભાવની બહુ વાત લીધી છે. ફેરવી ફેરવીને આચાર્યજીએ વ્યાપ વ્યાપકપણાની વાત લીધી છે. એક પ્રયોગમાં પ્રવેશવા માટેનો બહુ જ સારો ઉપાય છે, સારો રસ્તો છે. ત્યાંથી જ પ્રયોગનો પ્રવેશ થશે ભિન્ન પડવા માટે. પ્રતિબિંબ ઉઠે છે એમ કેમેરામાં સામા માણસ નો ફોટો લઈ ખબર ન હોય, ખબર પડે એમ કે ત્યાં જતો નથી, કેમેરો ત્યાં જતો નથી, શું ફોટો પડી જાય છે કે નહીં નક્કી. હે, દર્પણમાં દર્પણ ત્યાં જાય છે, સામા માણસ દર્પણમાં આવે છે કે નહીં, પ્રતિબિંબ ઝીલે છે કે નહીં. એમાં ચૈતન્ય દર્પણ છે, પ્રતિબિંબ ઝીલે છે. જ્ઞાન આવૃત હોય તો થોડા પદાર્થો નું પ્રતિબિંબ લે છે, જ્ઞાન પૂર્ણ વિકસિત થાય તો લોકાલોક નું પ્રતિબિંબ લે છે. એની સ્વચ્છતા અને નિર્મળતા છે. એનું નામ જાણવું એમ કીધું, એનું બીજું નામ પડ્યું કે એને જાણ્યું, એ ભાષા થઈ ખાલી. પરિણમન છે તો આ પ્રકારનું છે. એટલે વ્યાપ વ્યાપકતા છે, પર્યાય તક ही अपना कार्य सीमित है. पर पदार्थ से तो कुछ संबंध है ही नहीं. ऐसा निश्चय हो गया, એવો નિર્ણય થઈ ગયો, પછી શોધ તો પોતામાં જ ને કરવાની રહે છે. બાર પછી એને શોધ કરવા જવું પડતું નથી. અને 8 509 મહારાજ સાહેબ ને દુષ્કાળ ને સુકાળ કરી દીયા હૈ દુષ્મ કાળ કયો કે દુષ્કાળ કયો ગુરુદેવે અમૃત વર્ષા વરસાવીને અહીંયા સુકાળ કરી નાખ્યો પંચમ કાળ ને ચોથા આરામ ફેરવી નાખ્યો અધ્યાત્મની એક ક્રાંતિ ચાલી ને અધ્યાત્મની એક ક્રાંતિ ચાલી મહારાજ સાહેબ ને સમર્થ પુરુષ હતા ને એવી ક્રાંતિ થઈ નહીં તો અત્યારે જરાકૂક માથું ઉંચકે અરે માથું ના ઉંચકે ઘરમાં રહીને વાંચે ને તો એનો વિરોધ થાય શું ચાર દિવાલ ની અંદર રહીને પોતાનો સ્વાધ્યાય કરે ને તો એનો વિરોધ કરે એટલી વખરતા વધી છે જીવોની એટલી વખરતા વધી છે મહારાજ સાહેબ ને દુષ્કાળ ને સુકાળ કર દિયા હૈ યો ક્યા કમ મહત્વ કી બાત હૈ એ કઈ ઓછી મહત્વની વાત હૈ આવડો મોટો ફેરફાર છે બહુ મોટી વાત છે આ ઉપર લઈને આવ્યા હતા ને નહીતર તો લોકો મારવા લાગે ખૂન થઈ જાય એમ કે એ લોકોને તો ડર લાગે છે જે લોકો વિરોધ કરે છે અમસ્થા વિરોધ નથી કરતા ભયથી વિરોધ કરે છે કે આ તો બહુ પરમ સત્ય વાત છે પરમ સત્ય એટલે બહુ નકર અને ઠોસ વાત છે અને આ વાત ફેલાશે તો આપણું ખોટું પડશે બધું આપણે ખોટા સાબિત થશું અને આપણી દુકાન બંધ થઈ જશે દયાની દુકાન ગયા જાય છે એટલે એક પણ ગરાગલા ને ત્યાં જાય ને એમાં એને બધાવી આ જશે તો એ દેખાય છે શું ઘરે બેસીને વાંચે જંગલમાં જાય તો જંગલમાં જાય ધર્મના વણરૂપી જીવ તો જંગલમાં પાછળ જાય ઘરે બેઠા હોય તો ઘરે તો આવવાના જ છે કોઈને કોઈ ઘરે બેસો તો ઘરે કોઈને કોઈ આવશે ખબર તો પીડા કરીએ ને ખબર રાખે હંમેશા જે હરીફ માણસ હોય એ પોતાના ધંધાદારી ની બધી જાસૂસી કરે પણ શું કરે છે ક્યાં કરે છે ક્યાંથી માલ લે છે ક્યાં વેચે છે ખબર પડી જાય છે મોત દેખાય સીધું એને આલંબન દુકાનદારી કરે છે એ ઘરાક પાસેથી માલ મેળવીને દુકાનદારી કરે છે એટલે એને તો મારી દુકાનદારી બંધ થઈ જશે એટલે મારો આધાર છૂટી જશે હું મરી જઈશ આધાર છૂટી જશે એટલે હું એને મૃત્યુ દેખાય છે વિરોધ કરનાર ને મૃત્યુ દેખાય છે આ મંદર ખાને એનો નાર તપાસો તો આ વાત છે સત્ય ચીજ જ એવી છે સત્ય ચીજ એવી છે કે બધા અસત્ય છે એની વિરુદ્ધ છે જેટલા અસત્ય ના પાખંડ છે એ બધા પાખંડ થી વિરુદ્ધ છે એટલે એનો સ્વભાવ તો કસાય કરવાનો છે એનો સ્વભાવ તો કસાય કરવાનો છે એટલે એ કસાય કર્યા વગર રહી શકે એટલું બધું દરેક માણસ મને લાભ કેવી રીતે થાય એ તો વિચારી શકે છે મને લાભ કેમ થાય વિરુદ્ધતા તો છે ને એ વાત વિરુદ્ધતા તો છે ને પછી જે સામાન્ય રીતે આમ જનતાને ન ખબર પડે પણ એને તો ખ્યાલ આવી જાય એનું કારણ છે કે દુકાન માંડી બેસી ગયો છે અને ઇજ્જત નો સવાલ થઈ જાય કેટલ થી તો પછી હું કર્યું ઊંઠા ભણાવ્યા લોકોને ઊંધું ભણાવ્યું શું દાખલો આવે છે ભાઈ નિમજીનો છે કોઈનો છે કોઈ આવ્યો એમની પાસે મારે મારું આત્મકલ્યાણ કરવું છે આપ જે કહો એ હું કરવા તૈયાર છું પણ મારે મારું આત્મકલ્યાણ કરવું છે એની પરીક્ષા કરે. હું જે કહું તમે કરા દેશો કે હા, કહું કે અત્યાર સુધી તમે કાંઈ સમજાતા એ બરાબર હતું કે ના, મારી ભૂલ હતી, તમારી ભૂલ હતી એ તમે પ્રતિપાદન કર્યું છે લોકોમાં, તો હા એ મારાથી કામ થયું છે. તો કે જ્યાં જ્યાં તમે એ પ્રતિપાદન કર્યું ત્યાં જ એને કહેવો કે આ મારી ભૂલ હતી, હિસાબ એ ન થાય મારાથી, થોડો વ્યાજ આવે અહીંથી. હવે તમારે કલ્યાણ કરવું છે એ વાત ખોટી છે, એવી વાત છે, એટલે હેલું નથી એમ, પરીક્ષા થઈ ગઈ એને કોઈ ન કરી શકે. લોક શ્રદ્ધાવાન પણ મિથ્યાત્વ અને દ્રઢ કરનારું શું છે? લોક શ્રદ્ધાવાન પણ લોકો એને શ્રદ્ધે છે, ભલે જેટલા લોકો શ્રદ્ધા હોય એટલા, પણ એની શ્રદ્ધા અને એમ કેવું કે તારી શ્રદ્ધા ખોટી છે મારા ઉપર ને, હું મેં અત્યાર સુધી ખોટું તને સમજાવ્યું છે, મારી ભૂલ થઈ હતી, એને મૃત્યુ તુલ્ય લાગે. પણ જો ખરેખર એટલે હદ સુધી જીવ આવે તો એને મિથ્યાત્વ મૃત્યુ થઈ જાય. પણ એને મિથ્યા જીવતું રાખવું છે, અને આત્માનું મૃત્યુ એને પોસાતું નથી, એટલે એના આત્માનું મૃત્યુ થાય છે ત્યાં. હા, જો ખરેખર જીવ એટલો સરળ થાય તો એનું જ્ઞાન અજ્ઞાન અને મિથ્યાત્વ મિટ્યા વગર કરી. શુદ્ધ અંતકરણ છે આવે એનું કામ છે. અંદરમાં મેલપ પડી હોય આ વાતને સ્પર્શ નહીં કરી શકે, સ્પર્શ સુદ્ધા નહીં થાય એને તો આ વાતનું. એ તો બહુ ચોખ્ખી વાત છે, પાયાની જ વાત આ છે. શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ, શુદ્ધ અંતકરણ, એ વગર આ તો પૂર્ણ પવિત્રતાનો માર્ગ છે. કેટલો? પરિપૂર્ણ પવિત્રતાનો માર્ગ છે, જેવો તે વિષય નથી. या यह क्या कम महत्व की बात है इस काल में जहाँ ऐसी बात सुनने को नहीं मिलती वहां मूसलधार वर्षा कर दी है, बहुत वर्षा है. एक गुरुदेव ने समय सारणी टीका में अमृतचंद्राचार्य धोधिया धोरिया व्यावड़ाया एम कहता था, अमृतचंद्राचार्य अमृत वर्षा करीने अमृत ना धोरिया व्यावड़ाया. ધોરિયા તમારે આવે છે ને? હા, પાણીનો ધોરિયો જાય ને એકદમ ઝપાટા બંધ, જોરદાર પાણી જાય વેગમાં, એમ એટલી વરસાદ થઈ કે પાણી જમીન ભીની થઈ નથી, ધોરિયા વરસાવ્યા છે. એ દેખાણું છે ગુરુદેવને, એમાં એ દેખાણું છે, પોતાના આત્મામાં ઉપકાર થયો છે. પ્રદેશે પ્રદેશે સમયસાર પરિણમી ગયો છે ગુરુદેવને, દેખાણો. 19 વાર તો સભામાં વાંચ્યું છે અને એકાંતમાં કેટલી વાર વાંચ્યું છે એનો હિસાબ નથી, પણ એટલો જ રસ એમને આવે. સમયસાર વાંચે એટલે એટલો જ રસ આવે. આ ફરીને વાંચું છું મને આને અર્થની ખબર છે, અર્થારે સંબંધ નથી, એમને રસ લીએ છે એ વાચક ઉપરથી, એના વાંચ્ય સુધી પહોંચી જાય છે એમનું જ્ઞાન, અને એ વાંચીનો રસ લઈએ છે પોતે, એટલે એમ જ બોલે છે. જેટલી વાર વાંચે અપૂર્વ નીકળે છે, હું અપૂર્વ નીકળે છે. અને બેન્સની એમ કે ગુરુની એકે એક વાત અપૂર્વ છે, એકે એક વાત અપૂર્વ. આ કાલ સાંભળ્યું તો એ ફરીને સાંભળ્યું એમ નથી કહેતા, એકે એક વાત અપૂર્વ છે. તો વાત અપૂર્વ નથી, જે વાત પાછળનો ભાવ છે એ અપૂર્વ છે, એ દેખાય છે એમ. એ ભાવ વાંચે છે, વાત વાંચતા નથી પણ ભાવ વાંચે છે, એવું છે. ઇન્ટરલિંક જ જુદી છે આખી. આ કાળમાં તો આવી તત્વની પરમ સત્યની વાત ક્યાંય સાંભળવા મળતી નથી, અને સંપ્રદાયમાં કેટલું ઘોર અંધારું છે એ કાંઈ આપણે વર્ણન કરવાની જરૂર નથી. હાવ ઘેટાની જેમ સંપ્રદાયો ચાલે છે એ કઈ કહેવાની જરૂર નથી. પ્રશ્ન: અમે સમ્યક દર્શન હોવા યા નહીં એ કેસે માલુમ હવે? કોઈ પ્રશ્ન કર્યો છે, અમને સમ્યક દર્શન થયું છે કે નથી થયું એની કેવી રીતે અમને ખબર પડે? કે શું ઉત્તર? યો પ્રશ્ન હી બદલાતા હૈ કે તુમે સમ્યક દર્શન નહીં હુઆ. કારણ કે અનુભવથી નિશંકતા આવે એને કોઈને પૂછવા જવું પડે. અપૂર્વ આનંદ આવે એ કોઈને પૂછવા જવું પડે કે મને આનંદ આવ્યો? કંઈ ગોળ ખાઈ પૂછવા જવું પડે? ગળ પણ કેવું લાગતું હતું હશે? સાકર ખાઈ પૂછે આ સાકર કેવી રીતે ગળી લાગતી હશે? સાકર તો હું ખાઉં છું પણ ગળી કેવી હશે એ કોને ખબર? કંઈ સાકર ખાતો નથી, કંઈક બીજું કાંઈક ખાતો લાગે તો, અને કાં તો કંઈક રોગ થયો લાગે છે. યો પ્રશ્ન હી બદલાતા હૈ કે તુમે સમ્યક દર્શન નહીં હુઆ તબહી એસી શંકા હોતી હૈ તુજે, તો તને એવી શંકા થાય. બાકી સમ્યક દ્રષ્ટિ તો પોતાના સમ્યકત્વને માટે નિશંક હોય છે, એને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, કોઈની માન્ય અમાન્યપણાની જરૂર નથી. ઝવેરીને ખબર છે કે મારી પાસે હીરો છે, તે સાચો હીરો છે અને એની કિંમત ઘણી છે, એને એને કોઈ ખોટો કેટલી કે ઘાકરી નાખી દે. હે, તારે તારે ભાઈ હીરો નથી તો પથ્થરો છે, પથ્થરો નાખી દેલા, એમ કોઈ નાખી દેતો નથી. પરખ હોય એ કોઈ નાખી ન દે. અન્ય માને તો સમ્યક દર્શન હૈ એસા નહીં, બીજાઓ માને તો સમ્યક દર્શન છે અને બીજાઓ ન માને તો સમ્યક દર્શન નથી. એમ સમ્યક દર્શન બીજાની માન્યતાના આધારે જીવતું નથી કે પરિણમતું નથી, રહેતું નથી. કાંઈ કોઈના અભિપ્રાયની કે કોઈની માન્યતા સાથે એને સંબંધ નથી. હા, કોઈ તર્ક કરે પણ જ્ઞાની ગુરુ ના પાડે તો, જ્ઞાની ગુરુ ના પાડે તો ન જ હોય. એ કઈ ખોટી ના ન પાડે, ન હોય તો ના પાડે, હોય ને ના પાડે તો એ જ્ઞાની હોય તો જ્ઞાની ન હોય. આ તર્ક માણસ, જ્ઞાની ના પાડે તો ભગવાન ના પાડે તો માનવું ન માનવું, પણ હોય ને ભગવાન ના પાડે, હોય ને જ્ઞાની ના પાડે, ગુરુ ના પાડે, અસંભવ છે. એ બને જ નહીં કોઈ દિવસ. પાંચસો દસ થયો, 511. મેં કૃતકૃત્ય ચૈતન્ય ધામ હો, વિકાર ને મુજે છુઆ હી નહીં, મેં ધ્રુવ ધામ હો, એસા અપના અહમપણા આના કહીએ. આવું જે પોતાનું ધ્રુવ સ્વરૂપ છે એમાં પોતાપણું અહમપણું આવવું જોઈએ. આ બધાનો સાર આ છે. અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં પોતાપણું કરતો અજ્ઞાન અને મિથ્યાત્વથી જીવ દુઃખી થતો છે એને કહે છે કે તું કૃતકૃત્ય ચૈતન્ય ધામ છો. એમ લે કે હું જ કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું. કૃતકૃત્ય એટલે મારામાં કાંઈ કરવાનું બાકી રહેતું નથી, એવું મારું મૂળ સ્વરૂપ છે. ન તો મારામાં સમ્યક દર્શન ઉત્પન્ન કરવાનું છે, ન તો મારામાં કોઈ મોક્ષની પર્યાય પણ ઉત્પન્ન કરવાની અવકાશ છે, કોઈ અવકાશ નથી. મારું સ્વરૂપ તો અનાદિથી જ કૃતકૃત્ય છે. જે અનાદિથી વિકાર થઈ રહ્યો છે એ મારા સ્વરૂપને એટલે મને તો અડ્યો જ નથી. ઠીક, નિર્લેપ તત્વ છે. જેમ જ્ઞાન નિર્લેપ છે એટલે ત્યાંથી ઓળખાય છે. જેમ જ્ઞાન નિર્લેપ છે, જ્ઞાન લેપાય છે, ખારું ખાટું થયું, સુખી દુઃખી થઈ ગયું ને રહી ગયું કે નહીં, જેમ જ્ઞાન નિર્લેપ છે એમ જ્ઞાન સ્વરૂપી આત્મા પણ નિર્લેપ છે, એકદમ નિર્લેપ છે, પરિપૂર્ણ. વિકારને મુજે છુવાઈ નહીં, નહીતર તો એવા ટેન્શનમાં આવેલો છે જીવ, ઘેરાઈને આપઘાત કરે અને કરેલા છે અનંતવાર. શું એટલી ઊંડી વેદનામાં આવ્યો છે કે જાણે વેદનામય થઈ ગયો હોય. નહીં, ધ્રુવધામને કોઈ અડ્યું નથી, સ્પર્શ્યું જ નથી, બધું પર્યાયમાં ઉપર ઉપર રહ્યું છે, પણ હું ત્યાં છું એમ પકડાણો છે. એની આપત્તિ છે, એ જ આપત્તિ છે મોટી. ખરેખર તો વિકાર ને મુજે છુવાહી નહી. મેં ધ્રુવ ધામ હું, એવો હું ત્રિકાળ ધ્રુવ, એવું મારું નિવાસ સ્થાન છે, ધામ છે એટલે એવું મારું રહેવાનું ધ્રુવ નિવાસ સ્થાન છે. એમ એ પ્રકારે એવા ભાવે, એમ એ પ્રકારે અને એવા ભાવે પોતાનું અહંપણું પોતાના સ્વરૂપમાં આવવું જોઈએ. પોતાના ભાવમાં પોતાનું સ્વરૂપ બરાબર એ રીતે અહંપણે આવવું જોઈએ, એ સમ્યક છે. અને એમાં સુખ શાંતિ છે, એ સમ્યક છે ને એમાં સુખ શાંતિ છે. એમાં કોઈ આકુલતા નથી, આપત્તિ નથી, કાંઈ નથી, ઉપદ્રવ નથી, ક્લેશ નથી, કાંઈ નથી. ગમે એટલી ઉપાધિ હોય તો સંયોગની સંયોગમાં અને સંયોગ તરફ ઝૂકેલી પર્યાયની એ પર્યાયમાં છે. સંયોગના ફેરફારો સંયોગમાં છે, પ્રતિકૂળતા જેને તો કહીએ ને એને લઈને ટેન્શન આવે છે ને, અને એની એનું ઉપાધિ એ તરફ ઝૂકેલી પર્યાયમાં છે, ત્રિકાળીમાં નથી. એ વખતે ત્રિકાળીમાં નથી, આગળ પાછળ તો પર્યાયમાં નથી. એ પહેલાની પર્યાય ની પછીની પર્યાય અત્યારે કાંઈ છે? માણસ ભૂતકાળમાં ગમે તે થયું હોય અત્યારે કાંઈ છે? આગળ પાછળની તો પર્યાયમાં નથી, ભૂત ભવિષ્યકાળમાં તો એ ફેરફાર છે, પણ વર્તમાનમાં જયારે વર્તતી હોય ત્યારે પણ ત્રિકાળીમાં નથી. એટલો ત્રિકાળી છૂટો નિર્લેપ છે.
દેવાદિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાન જય કૃપાવતી કાંતિ.